કોવિડ-19ના કારણે ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલા માઇગ્રેશનને અસર પહોંચી છે. વર્ષ 2021-22ના વાર્ષિક માઇગ્રેશન કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રને ફરીથી બેઠું કરવા પર ધ્યાન આપવામાં આવશે, જે અંતર્ગત કેટલાક ફેરફારો અગાઉથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક આગામી દિવસોમાં લાગુ કરાશે. વિવિધ વિઝા કેટેગરી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોને તેની કેવી રીતે અસર થશે તેની વિગતો મેળવીએ.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ઓસ્ટ્રેલિયામાં ટેમ્પરરી વિઝા ધારકો કે જેઓ પ્રવાસન તથા કૃષિ ક્ષેત્ર સાથે કાર્ય કરે છે તેઓ તેમના વિઝા લંબાવી શકે છે, જ્યારે દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જો ડિસેબિલિટી, એજ કેર, મેડિકલ, એગ્રીકલ્ચર, ટુરિઝમ કે હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં કાર્ય કરતા હશે તો તેઓ વધુ કલાક નોકરી કરી શકશે. માઇગ્રેશન ડાઉન અંડર ખાતે સિનિયર રજિસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ અને બિઝનેસ ઓનર જુલી વિલિયમ્સ જણાવે છે કે સરકારે ભલે દેશમાં થતા માઇગ્રેશનની વાર્ષિક સંખ્યા 1,60,000 નક્કી કરી છે, પરંતુ વિવિધ વિઝા કેટેગરીમાં વિઝાની સંખ્યા અલગ અલગ રાખવામાં આવી છે.
50% of the program is going to be dedicated to skilled visas and giving priority to highly skilled migrants, business innovation and investor program and the global talent visa cohorts. And the upcoming changes which are going to come into effect on the 1st of July 2021 are going to provide a faster pathway to permanent residency for investors as well as the potential for increased returns on investment.
વર્ષ 2020-21માં બિઝનેસ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન વિઝાની સંખ્યા 13,500 કરી દેવામાં આવી હતી, જ્યારે ગ્લોબલ ટેલેન્ટ ઇન્ડિપેન્ડન્ટ વિઝા લગભગ 3 ગણા એટલે કે 15,000 જેટલા કરવામાં આવ્યા હતા. જો કે આ આંકડામાં કેટલાક ફેરફાર થાય તેવી શક્યતા છે. હાલમાં નોકરીદાતાઓ દ્વારા સ્કિલ્ડ વર્કર્સને સ્પોન્સર કરવામાં આવતા વિઝાની સંખ્યા વધારવામાં આવી છે. પ્રાયોરિટી માઇગ્રેશન સ્કિલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં વધુ 22 વ્યવસાયોનો ઉમેરો કરતા આ યાદીમાં કુલ 41 વ્યવસાયો થઈ ગયા છે. હાલમાં જ શેફ, એકાઉન્ટન્ટ, એન્જિનિયર્સ અને સોફ્ટવેર પ્રોગ્રામર્સ જેવા વ્યવસાયોનો ઉમેરો કરવામાં આવ્યો છે. વર્ક વિઝા લોયર્સના ફાઉન્ડર અને પ્રિન્સિપલ માઇગ્રેશન લોયર ક્રિસ જોન્સન જણાવે છે કે સરકારે વિવિધ વિઝાની મહત્તમ સંખ્યા નક્કી કરી છે. એનો મતલબ એમ નથી કે તેઓ નક્કી કરેલી સંખ્યા પ્રમાણે વિઝા આપશે.
In terms of the 189 visa, the planning level is 6,500 visas, and as of the round ending the 21st of April 2021, 1,690 invitations have been given. So that means that there is a lot of those visas still to be given and there's not much time left. So it's very likely that they're not going to get anywhere near giving away 6,500 of those 189s, and they might be as low as 50% or less of that amount actually end up being allocated.
આ ઉપરાંત સરકારે નવા એગ્રીકલ્ચર વિઝામાં એશિયાના 10 દેશોના સમાવેશની પણ જાહેરાત કરી છે. કૃષિ ક્ષેત્રે કારીગરોની અછતનો સામનો કરી રહેલા વેપાર ઉદ્યોગોને તેનો લાભ થશે. સરકારે નોર્ધન અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કાર્ય કરતા વર્કિંગ હોલિડે વિઝા ધારકો માટે પણ કેટલાક ફેરફારો જાહેર કર્યા છે. માર્ચ 2022થી તેઓ 88 દિવસ સુધી કૃષિ ક્ષેત્રે કાર્ય કરવાની શરત વિના પણ બીજા વર્કિંગ હોલિડે વિઝા મેળવી શકશે. ક્રિસ જોન્સનના જણાવ્યા પ્રમાણે ફેમિલી સ્ટ્રીમ કાર્યક્રમમાં વિઝાની સંખ્યા 77,300 રાખવામાં આવી છે. કોરોના વાયરસની મહામારીના કારણે મુસાફરીના નિયંત્રણો અમલમાં આવતા સરકારે આ વિઝા ધારકોને દેશમાં રહીને જ તેમના વિઝા મેળવવાની ગોઠવણ કરી આપી છે.
In the family stream, it's expected that the same number of visas will be allocated, and so that would mean that you could expect for partner visas to benefit. That there should be more partner visas being granted again this year, and that might help achieve lower processing time for partner visas, and it might also help clear the backlog of partner visas which have built up over a number of years.
જો કે જુલી વિલિયમ્સ જણાવે છે કે ગયા વર્ષના બજેટમાં લાગુ કરવામાં આવેલા પાર્ટનર વિઝાના ફેરફારોના કારણે આ વિઝા મંજૂર થવાના સમયમાં વધારો થઈ શકે છે.
At the moment, the visa applicant lodges their application and then the sponsor subsequently lodges a sponsorship. And what they're going to be looking at introducing from November this year is having the sponsor approved prior to the visa applicant being able to apply. The only concern we see with that is the processing timeframes. We have no idea or indication how long the processing timeframes could be for the sponsor visas, sponsors.
વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલો વધુ એક ફેરફાર આગામી નવેમ્બર મહિનાથી લાગુ થઈ રહ્યો છે, જે અંતર્ગત સેકન્ડ સ્ટેજ પરમેનન્ટ પાર્ટનર વિઝાના અરજીકર્તા અને તેમના પરમેનન્ટ રેસિડેન્ટના સ્પોન્સરે પણ અંગ્રેજીની પરીક્ષા આપવાની રહેશે. સરકારે આ ઉપરાંત કર્મચારીઓની અછતના કારણે COVID-19 પેન્ડેમિક ઇવેન્ટ વિઝા સબક્લાસ 408માં અગાઉથી જ કેટલાક સુધારા કર્યા છે. જુલી વિલિયમ્સ જણાવે છે કે ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોને પેન્ડેમિક ક્રિટિકલ સેક્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે, જેનો દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લાભ થશે.
Tourism and hospitality has been included on the COVID or the pandemic 408 critical sector. So that means that student visa holders, if they are working in the tourism and hospitality sectors, they are temporarily allowing student visa holders to work more than 40 hours per fortnight as long as they're employed in the tourism or hospitality sector. It's to assist with that area who are struggling to fill positions.
Chris Johnston જણાવે છે કે temporary activity visa subclass 408 હેઠળ કૃષિ ક્ષેત્રમાં કાર્ય કરતા કર્મચારીઓને વધુ સમય ઓસ્ટ્રેલિયામાં રહેવાની તક મળી રહેશે.
408 holders don't have to leave at the end of their term if they can demonstrate that they've got ongoing agricultural work. There is a increasing shortages in the area of agricultural work, and this would usually be filled by working holiday makers. But of course, there are actually no working holiday makers entering Australia, but there are still people leaving Australia. And so I suppose this 408 measure will be an attempt to in some way fill that gap.
જુલી વિલિયમ્સ જણાવે છે કે દેશમાં રહેતા પેસિફિક કર્મચારીઓના વિઝા પણ લંબાવવામાં આવ્યા છે.
Pacific workers, their visas are being extended, those that are currently in Australia. They're being extended through to April 2022 to make themselves available for regional Australia during the pandemic.
આ ઉપરાંત 1 જુલાઈ 2021થી ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટે અરજી કરતા લોકોએ વધુ ફી ભરવી પડશે. સિટીઝનશીપ માટેની ફી અગાઉ $285 હતી, જે વધારીને $490 કરવામાં આવી છે, જ્યારે ઓસ્ટ્રેલિયન સિટીઝનશીપ બાય ડિસેન્ટની ફી $230થી વધારીને $315 કરવામાં આવી છે. માતા પિતાની અરજી સાથે જોડવામાં આવેલા 15 વર્ષથી નાની ઉંમરના બાળકોની અરજી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. જોકે બાળકની એકલાની સિટીઝનશીપની અરજીની ફી $180થી વધારીને $300 કરવામાં આવી છે. ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હોકે જણાવ્યું હતું કે વર્ષ 2016 બાદ પ્રથમ વખત સિટીઝનશીપની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રિસ જોન્સ્ટન જણાવે છે કે જે માઇગ્રન્ટ્સ 1 જાન્યુઆરી 2022 બાદ પરમેનન્ટ રેસિડેન્સી મેળવશે તેમના માટે વધુ એક નિરાશાજનક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઓસ્ટ્રેલિયન સરકારના લાભ લેવા માટે હવે 4 વર્ષ સુધી રાહ જોવી પડશે.
Change that new Australians will have to wait 4 years to access government welfare, and this is, I suppose, a cost-cutting measure. It's not clear that it's going to lead to great outcomes in terms of saving money if it also puts new migrants in situations where they're struggling.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.